તારીખ 18/6/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 510 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 164 મૂળ કેસેટમાં અવાજ ખરાબ છે.
આપના સ્વરૂપ માંગ લ્યા
સવાલ
સંસાર નો અભાવ થતો નથી, ગડબડ ઘણી રહી છે. મોક્ષને પણ ક્યાં દર્શનો મળી જાય છે, મિથ્યાત્વ તીવ્ર થાય છે, ખબર નથી રહેતી. માને છે કે હું ધર્મ કરું છું, સાધન કરું છું, કઈ ધર્મ નો ચાલતો ઉલટો ખબર ન પડે પોતાને. પછી એમ થાય કેમ આવાનો ફળ નથી આવતો, કેમ મારો સંસાર નાશ નથી થતો, પણ કઈ બાજુ ગાડી આવી જ ખબર નથી.
લક્ષ બાંધ્યું હોય તો દરેક મારીએ, વેપાર કરતી વખતે દરેક આપણને કમાણી નું લક્ષ લે છે કે નહીં, એવી રીતે આત્મકલ્યાણ કરવું છે, કમાણી છે, પછી દરેક માં જઈએ લક્ષ ઉપર આધારિત છે. પરિણામની કિંમત જ લક્ષ ઉપર આધારિત છે. ભાવ સામું જોવાનું, ક્રિયા સામું, ક્રિયાને પકડે તો વિપરીતતા થઈ જાય. ક્રમથી ચડતા પરિણામ હોય તો એની પરિણતિ થાય, ચડતા પરિણામ નો ક્રમ હોય તો પરિણતિ થઈ જાય. પરિણતિ ક્યારે થાય છે? તીવ્રતા આવે ત્યારે. તો મુમુક્ષુતાની શરૂઆતમાં જયારે એને પોતાને ખબર પડે કે મારે આટલો મોટો ફાયદો કામ મેં ઉપાડ્યું છે, આટલો મોટો લાભ કરવાનું કામ ઉપાડ્યું છે, તો એને એને લગ્ન લાગવી જોઈએ. પાછળ પડી જાય તો જ કામ થાય, નહીં તો સંસારની ઝંઝટો એટલી છે, કામ થવાનો જ છે. ઉપર ચોટ્યું ચાલે તો કઈ કામ થાય નહીં, લગ્ન લાગે તો જ કામ થાય, લગ્ન લાગે તો પરિણતિ થાય. સરસ. આખી લાઈન ચોક આઉટ કરેલી છે. પેલા વેદનામાં આવે, ચિંતનામાં આવે, એ પૂર્વક ઉદાસીનતામાં આવે, એમાંથી પોતાને પૂર્ણતાનું લક્ષ બાંધે. લક્ષ બાંધે એટલે પ્રયોજનની દ્રષ્ટિ સૂક્ષ્મ અને તીક્ષ્ણ થાય, આત્મપ્રાપ્તિની ભાવના ઉગ્ર થાય, ત્વરાથી પ્રાપ્ત પામી લેવાની વૃત્તિ થાય, કે જેને લઈને પોતાના પરિણામોનું અવલોકન ચાલે. ત્યાંથી લાઈન એના ઉપર તો ગોપાલ જોયો 254 નંબરનો પત્ર લખ્યો. પુસ્તક આવશે થોડા દિવસોમાં, મુમુક્ષુતા આરોહણ ક્રમ છપાઈ ગયું. પત્ર અને 254 નો પત્ર, બેનું કોઓર્ડિનેશન કરો. એટલે ઠેઠ મુમુક્ષુતાની શરૂઆતથી માંડીને સ્વરૂપના ભાવભાષણ, પદાર્થ નિર્ણય એટલે સ્વરૂપના ભાવભાષણ સુધી પહોંચી જાય, ત્યારે સ્વરૂપ સન્મુખતા થાય અથવા સમ્યક સન્મુખતા થાય પદાર્થ નિર્ણયમાં. પછી તો પોતાના સ્વરૂપને, પ્રત્યક્ષ સ્વરૂપને ભાવ ભાષે એટલે મહિમા વધી નહીં, મહિમાની ડિગ્રી વધીને વધે એ જ સમ્યક દર્શનની પર્યાય છે. સ્વરૂપ મહિમાનો અત્યંત અત્યંત પ્રકાર તે જ સમ્યક દર્શન.
ખેત રહેશે એમ કે પણ ખેત કોઈ પર જે કે છે કે પિંચિંગ અંદર માં થતું હોય છે એ આગળ છતાં વેદના નથી આવતી.
એમાં શું છે કે એમ પણ થાય છે અને ઉદય ભાવમાં રસ પણ લેવાય છે, બે વિરુદ્ધ પ્રક્રિયા ચાલે છે. આમાં શું છે, લગ્ન લાગે એટલે એક ધારું ચાલે, લગ્ન નથી લાગતી એટલે બે તરફી ચાલે છે. આ બાજુ પણ પરિણામ ચાલે છે કે આત્મકલ્યાણ કરવું છે. અચ્છા, સંસારનો જે ઉદય ભાવ છે એનું જે મહત્વ ઘર કરી ગયું છે એને લઈને એ પ્રસંગોની અંદર પણ જીવ રસ લે છે. એટલે જે થોડી ઘણી અસર આવે છે એ ધોવાઈ જાય છે. એક સારું એક લય થી લગ્ન થી કામ ન ચાલે, એક લય ત્યાં સુધી કામ થતું નથી અને સમય નીકળી જાય. કિંમતી આયુષ્ય નો સમય
નીકળી જાય.
એની અસર એટલી ન આવે, પણ રસ લ્યો તો એની જે થોડી ઘણી આપણે અસર સત્સંગમાં આવી હોય એ ધોવાઈ જાય. નિરસપણે કરવું પડે તો એમાં વાંધો ન આવે, એટલું નુકસાન ન થાય, એટલું નુકસાન ન થાય. ફરિયાદ લગભગ આપણા ગ્રુપમાં બધાને છે કે કરવું છે થતું નથી, એનો ખેદ થાય છે. બીજી ખબર છે પણ કાંઈ પહેલે પગે છે પણ પગ મુકાતો નથી. પરિસ્થિતિ છે પાછળ લાગુ. સમસ્ત સંસારમાં પણ કોઈ કામ કરવું જ છે ને કરી જ લેવું છે એ જયારે નિર્ધાર થાય છે ત્યારે પાછળ લાગીને કરે જ છે ને. બીડી પીએ, દારૂ પીએ, મક્ખણ ખાય એને ખબર છે કે સારું નથી, પણ તલક લાગે એટલે ખલાસ. ઇન્સ્ટન્ટ જે અને અત્યારે ને અત્યારે જે થોડુંક પણ ઠીક લાગે છે એ દીર્ઘ દ્રષ્ટિ નાખી ધોઈ નાખે છે કે લાંબા ગાળે શું થાય. આ વિશે છે બહુ દીર્ઘ દ્રષ્ટિ ટૂંકી દ્રષ્ટિ છે. અત્યારે મજા આવે છે માટે ખાઈ લો, ભાણામાં ચીજ આવી એ વખતે મજા લઈ લો ખાઈ લો એમ નહી. રસ ની તો કેમ એટલે શું છે કે વેદનામાં ઉદાસીનતા બહુ સારી આવે છે. તીવ્ર વેદના અંદરથી આવે, ચિંતા ખૂબ ચિંતા થાય ત્યારે મારા પરિભ્રમણ નો મારા ભાવ ચિંતા થાય અને એ ક્યાં રસ લે જ ન કે રસ લેવો નથી એ રસ લઈ શકે એવી પરિસ્થિતિ જ એને સારી તીવ્ર ચિંતા વસ્તુ જ એવી છે એવી રીતે તીવ્ર ચિંતા ના આવે ત્યાં સુધી રસ લેવાનો રસ લે ત્યાં સુધી આ વસ્તુ ધારણાનો વિષય બની જાય કામ નથી ચિંતા કરાવવી પડે છે એને કોઈ ઉદ્દેશ આપવો પડે છે એની ચિંતા કરે તો છોકરો ખોવાઈ ગયો એમ તો ચિંતા મટાડવા માટે બહુ ઉદ્દેશ આપે તો એના માટે કરવાનો તો સવાલ નથી મટાડવા માટે કોઈ સમજાવે તો નહીં સમજે આ તો નિત પરમાત્મા ખોવાઈ ગયો છે ચિંતાથી ચેન ન પડે રસ લેવાય જ નહીં ક્યાંય કારણ કે વિના વિચારે વિના પ્રયાસે તે વૃત્તિઓનો ઉપસંગ અથવા નિવર્તણ કેવા પ્રકારથી થાય એ સંબંધે કાંઈ વિચારણા પણ ન હોય અને પુરુષાર્થ પણ ન હોય તો પછી એની નિરસતા ક્યાંથી આવે અને નાશ પણ કેવી રીતે થાય? એને નુકસાન સમજાય તો તો નિરસતા બરાબર આવે, કેમ કે જે નુકસાનથી પાછો હટે છે નુકસાનનું વિસ્મરણ થાય તો પોતાને ખબર નથી એટલે પોતાને નુકસાન કરી બેસે છે, પણ નુકસાનને ખબર પડે તો એના પર પાછા પડે. કારણ વિના કોઈ કાર્ય સંભવતું નથી, એટલે દરેક કાર્યની પૂર્વ તૈયારી હોય છે. પૂર્વ તૈયારી વિના કામ થતું નથી અને અહીંયા પૂર્વ તૈયારીમાં શું કરવાનું છે? એક નિર્ધાર કરી લેવાનો છે, દ્રઢ નિર્ધાર કરી લેવાનો છે, મારે આમ કરવું છે ને આમ કરવું નથી. એ એક પોતાના સ્વકાર્ય માટેનો નિર્ધાર કરવો જોઈએ. જ્યાં સુધી જીવ નિર્ધાર કે નિશ્ચય ન કરે ત્યાં સુધી એનો જે પ્રયત્ન પુરુષાર્થ કરવો જોઈએ એનો નિર્ણય બળ ન હોય. નિર્ણયને લઈને જે બળ છે એ પુરુષાર્થ છે, એનાથી પુરુષાર્થ ચાલે છે. એટલે કારણ વિના કોઈ કાર્ય સંભવતું નથી. તો આ જીવે તે વૃત્તિઓના ઉપશમન કે નિવર્તનનો કોઈ ઉપાય કર્યો ન હોય એટલે તેનો અભાવ ન થાય એ સ્પષ્ટ સંભવરૂપ છે. જે પુરુષાર્થથી ઉપશમન કે નાશ થવું બને એવું કર્યું ન હોય તેનો નાશ ન થાય એ વાત તો બહુ સ્પષ્ટ છે. કારણ ના આપ્યું હોય તો કાર્ય ન થાય. ઘણી વાર પૂર્વકાળે વૃત્તિઓના ઉપશમનનો તથા નિવર્તનનો જીવે અભિમાન કર્યું છે પણ તેવું કઈ સાધન કર્યું નથી. શું કહે છે કે ભૂતકાળની અંદર પૂર્વકાળે એટલે ભૂતકાળની અંદર અનેક વારે એ વૃત્તિઓને પોતે ઉપશમાવી છે અથવા નાશ કર્યો છે એવું અભિમાન કર્યું છે ત્યાગ કરીને. એક ભાઈ અમારા આપતા હતા સ્વાધ્યાયમાં મુંબઈ છો નાના વટી આવતા એટલે હું ભૂતકાળમાં હું બીડી પીતો હતો. બીડી પીવાનું મને વ્યસન હતું. પછી મેં એકવાર પછાણ લઈ લીધા બીડીનો ત્યાગ કર્યો એટલે બીડી છૂટી ગઈ મારે. મને વિચારે નથી આવતો મારે બીડી પીવી કે નથી પીવી, યાદ નથી આવતું હું પીતો નથી 25 વર્ષ. તો એને વૃત્તિને ઉપશમન કે છે કે નાશ કર્યો છે એનું અભિમાન કર્યું છે એમ કે છે. આવું જીવે ઘણી વાર કર્યું છે અને ખબર નથી કે મારી યોગ્યતા શું છે. ત્યાગ કર્યો અને હાલમાં એનો વિકલ્પ નથી થતો માટે એનો મેં એ વૃત્તિનો નાશ કરી નાખ્યો. એ જીવને ભ્રમ છે, એ જીવનો ભ્રમ છે, એમ નથી થતો. થોડો કાળ માટે એ પરિણામો ન થાય તો મૂળમાંથી જતા નથી, કેમ કે એની સુખ બુદ્ધિ એવો જે અભિપ્રાય છે એ ગયો નથી. અભિપ્રાય માંથી વાત નથી ગઈ, પરિણામ નથી થતા એ વાત સાચી, પણ અભિપ્રાય માંથી વાત નથી. પર પદાર્થમાં સુખ બુદ્ધિ ક્યારે થાય? કે આત્મામાં સુખ બુદ્ધિ થાય ત્યારે. નહીતર પર પદાર્થ ની સુખ બુદ્ધિ જાય જ નહીં. બીડીમાં સુખ નથી, પૈસામાં સુખ છે એવા વગર રહ્યો નહીં. પરમાને સુખ બુદ્ધિ મટે જ નહીં. વિષય બદલે એ બીજી વાત છે, પણ એ વિષય પર જ રહેશે, સ્વ નહીં આવે. એટલે તો હું પાછા થયા સમજતો, હું પાછા થયા હિન્દુ કોઈ આદમી મર જાતા હૈ, કોઈ વ્યક્તિ કા મૃત્યુ હો જાતા હૈ, તો મર ગયા સબ બોલને મેં થોડા ભાષા કઠોર લગતી હૈ, તો ત્યાં સોફ્ટ લેંગ્વેજ મેં ક્યાં બોલતા હૈ, પાછા થયા છે ફલાણા ભાઈ પાછા થઈ ગયા,
વાપસ ગયા.
હે પાછા થયા મરી ગયા, કોઈને એમ ન કેવું હોય મરી ગયા તો પાછા થયા ભાઈ એની વાત છે. પણ તો બીજી છોડીને બીજે સુખ બુદ્ધિ રાખી તો એ તો મૂળા નહીં પાછા થયા.
શું વાત કહેવાય?
હા, એ સુખ બુદ્ધિ તો પરમાર રહી જાય, એક વિષય નહીં ને બીજા વિષય.
એમાં એવું પણ ખરું કે ઊંડે 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 અભિપ્રાયમાં એ બી બહુ મજા આવતી ને એવી મજા મેં છોડી છે એવો ભાવ જે રહી
ગયો. હા, એને એનું મૂલ્ય વધારે આવે જેવું છે. કોઈ માણસે દાન દીધું સારી જેવી એ રકમનું દાન દીધું, જોયું મેં કેટલું મોટું દાન કર્યું. એટલે એ જે રૂપિયા આવતા એ મારા હતા, એ મારા પણ અકબંધ રાખીને દાન આપ્યું. મારા રૂપિયાનું દાન કર્યું તો મારા પણ છે એ અકબંધ રાખીને.
અજ્ઞાન
ભાવે તો એવું જ થાય ને. જ્યાં સુધી જીવ પર્યાય બુદ્ધિ છે ત્યાં સુધી જે તે પર્યાયમાં અહંપણો કર્યા વિના નહીં રહે. પછી તપ, સંયમ, દાન, ભક્તિ, શાસ્ત્ર જ્ઞાન, જાત્રા, જપ, કાંઈ બી કરશે એનો અહંભાવ કર્યા વિના રહેશે નહીં. કેમ કે પર્યાય બુદ્ધિ છે એટલે એમાં અહમ થવું અનિવાર્ય છે. એના માટે જીવને કેમ જ્ઞાન દશા આવતી નથી, મોક્ષ માર્ગ કેમ હાથમાં આવતો નથી? જે કઈ કરે છે એ પર્યાય બુદ્ધિને લઈને એનો અહમ સાથે સાથે કરે છે. અને એ અહંકારો જો એ ધ્યાનમાં નથી, સાધન કરવાનું ધ્યાન છે, આ સાધન કરું પછી આ સાધન કરું, આમ કરું, આમ કરું, આમ કરું, એમ અનેક પ્રકારે જીવ ધર્મ સાધન કરે છે, પણ એનું અહમ સાથે સાથે કરે છે એની એને ખબર નથી. એટલે એ ધર્મ સાધન કરતા ચારિત્ર મોહન થાય છે અને દર્શન મૃત્યુ થાય છે. એટલે સંસાર પરિભ્રમણનું કારણ જોર કરે છે, અને ચારિત્ર મોક્ષ એટલે કશાય મન કરે છે, બસ ક્યાંથી સંસારમાંથી નીકળે. પરિભ્રમણનું કારણ તો જોરદાર કરતો જાય છે, બળવાન કરતો જાય છે, નીકળે કેવી રીતે સંસારમાં? તો એટલે સૌ સાધારણ હે તો દર્શનનું કઈ સામ્રાજ્ય હે, તેનું લોકમાં ઇસકા સામ્રાજ્ય હે. સમયસારમાં આવે છે કે આ મિથ્યાત્વ છે, મિથ્યાત્વ મૂળ છે, એ દર્શનનો કેવો એક જ વાત છે. એનું ત્રણે લોકમાં રાત ચાલે છે, એક ચક્રી રાત ચાલે છે. કેવો? એક ચક્રી રાત ચાલે છે. નહીં તો શું છે, ઇન્દ્રનો દેવ લોક પર્યંત રાજી હોય, ચક્રવર્તીનો છ ખંડ પર્યંત હોય, જેની મર્યાદા છે. આનું તો ત્રણે લોકો પર રાજ છે એમ કે છે. કેવો મોટો રાજા છે દર્શનનો હતો. એને મારવાની વાત છે. પછી એમ બીજું છે કે સમયસારમાં કે એ બધાને બળદિયા બનાવે છે. શું કરે છે? દર્શન નો રાજ કરે છે. કેવી રીતે? શું કરે છે? રાજ કરાવીને કરે છે. શું? તો કે બધાને બળદિયા બનાવે છે. બળદિયો શું કરે કે ગાડું ખેંચે, ગાડાનો ભાર ઉપાડે. તમે શું ભાઈ, તમે કુટુંબના મુખ્ય માણસ, તો કે ઉપાડો ભાર તમે. ગાડે જોડ્યા, દર્શનમાં ગાડે જોડ્યા કે ભાઈ આ ઘરમાં આ કુટુંબમાં હું મુખ્ય. આમ દર્શન નું છે બળદિયો તો બેલ, બળદ મને બેલ તો બેલ બના દેતા પૂરા ગાડા કામ મજૂરી ક્યાં કરે? આવું કામ કરાવે છે દર્શન નું. સવાર પડે ગાડું જોડવા વાળો માણસ, જે ગાડાનો માલિક હોય, એ ગાડું તૈયાર કરે અને જ્યાં ઓલું લાકડું ઊંચું કરે તો ઓલો બાજુમાં ઉભો રહી એને કેવું ન પડે, દચકારો કરવો ન પડે, તું આવી જાય નીચે હવે તને બાંધવા છે, તું પોતે જ ગોઠવાઈ જાય, પોતે જ ગોઠવાઈ જાય. એમ આ જે શું ફરજ છે ને, તું ગોઠવાઈ જાય ફરજમાં, મારી ફરજ છે. તું પણ ભાર આમ ને જિંદગી હોય જાય. મનુષ્ય ભવ જેવો મનુષ્ય ભવ, દુર્લભ એવો મનુષ્ય ભવ, આમ નામ નીકળી જાય. શું કહે છે? જીવે અભિમાન કર્યું છે પણ એવું સાધન કર્યું નથી. કાર્ય એ ભૂમિકામાં થાય તો એ પૂરતું કાર્ય છે. એ ભૂમિકા અભિપ્રાય કા બદલના ચાલુ હો જાતા હૈ પર આગે આગે કે સભી સ્ટેજ મે અભિપ્રાય બદલને કા કાર્ય હોતા હૈ વો સિસ્ટમ હી એસે વ્યવસ્થિત કિયા હૈ પૂરી
પણ તેવું કઈ સાધન જેવે કર્યું નથી, અને હજુ સુધી તે પ્રકારમાં જીવ કઈ ઠેકાણું કરતો નથી, અને યથાર્થ કાર્ય પદ્ધતિમાં આવવાનું હજી કઈ ઠેકાણું નથી. કેમ કે જે પહેલે પગે થી પગ મૂકતો નથી એટલે એનું કઈ ઠેકાણું નથી. અર્થાત હજુ તેને તે અભ્યાસમાં કઈ રસ દેખાતો નથી. પુરુષાર્થ રસ બી લે જાય છે એટલે એ પ્રકારનો પુરુષાર્થ એનો રસથી ચાલતો નથી. તેમ કડવાશ લાગતા છતાં તે કડવાશ ઉપર પગ દઈ આ જીવ ઉપશમન નિવર્તનમાં પ્રવેશ કરતો નથી. કડવાશ લાગે આ ઠીક નથી ઠીક નથી, પણ એને ખરેખર એના એને કચડી નાખવું જોઈએ એમ કચીને આગળ વધતો નથી. આ વાત વારંવાર આ દુષ્ટ પરિણામે જેવી વિચારવા જોઈએ છે એવું પોતાને નિંદાના શબ્દો લીધા છે કે આ વાત આ દુષ્ટ પરિણામે જીવે વિચારવા યોગ્ય છે, વારંવાર વિચારવા યોગ્ય છે. ત્યારે હું શું કરું છું, આ રોજ હું શું કરું છું, આ શું હજી કાંઈ મારા પરિણામનું ઠેકાણું નથી, મારા પરિણામની દુષ્ટતા કેટલી. હું કાંઈ ખરેખર કોઈ જે કાર્ય કરવું જોઈએ કાર્યનો પ્રારંભ પણ કરતો નથી. હું એ વારંવાર આ જીવે એ રીતે પોતાની નિંદા કરવા યોગ્ય છે. વિસર્જન કરવા યોગ્ય કોઈ રીતે નથી, એ વાતને ગૌણ કરવા જેવી બિલકુલ નથી. એમ કે છે ગૌણ થઈ જાય છે એટલે આ કામ આગળ ચાલતું નથી.
લાઈન બદલાઈ નાખી કે પ્રવૃત્તિ શું કરો છો, ધર્મ સાધન શું કરો છો એ જોવાની જરૂર નથી, પણ પરિણામની ચાલ કેવી ચાલે છે એ અગત્ય નથી.
ઉપર ઉપરથી બોલનું પરિણામ ચાલે એનો અર્થ શું, પણ એનો કોઈ અર્થ નથી. ઉપર ઉપરથી કોઈ પરિણામ ચાલે એથી કામ થતું નથી, તો અનંત વાર એવું બધું કરે કર્યું છે. અંદરથી ફરવું જે છે ફરવાનું છે તો અંદરથી ફરવું જોઈએ.
એકદમ
એમાં શું છે, અંદરથી આવે છે ને એ આત્મામાંથી આવે છે, ઉપરથી આવે છે રાગમાંથી આવે છે. રાગમાં શક્તિ કેટલી, શક્તિ તો આત્મામાં છે, રાગમાં કઈ શક્તિ નથી. હું એવી દ્રઢતા આત્મામાં પ્રકાશે છે, એવી દ્રઢતા આત્મામાં પ્રકાશે છે કે હવે જન્મ મરણ થાય એવું કરવું જ નથી, તેવી દ્રઢતા આત્મામાં પ્રકાશે છે. રાગમાં નથી પ્રકાશતી એમ કે છે, એમ ઈચ્છા છે એમની, આત્મામાં એવી દ્રઢતા પ્રકાશે છે. છેલ્લે લીધું પછી આ તો શરૂઆતમાં જ લીધું, ચાર પ્રકાર રહી લીધા વેદનાના અને વૈરાગ્યના, કે બધા ચિંતા થાય છે ને પછી ગુજરાતમાં વૈરાગ્ય આવે છે, અત્યંત વૈરાગ્ય આવે છે, મહાવૈરાગ્ય આવે છે, પછી એમાંથી દ્રઢતા આવી એ ચિંતા ને વેદનામાંથી શું જન્મ્યું, દ્રઢતા એ આત્મામાંથી જન્મી કે હવે જન્મ મરણ થાય એવું કરવું જ નથી, એવી દ્રઢતા આત્મામાં પ્રકાશે છે. બહુ જોરથી આવ્યું
બહુ જોરથી આવ્યો ત્યારે એમ થયું આ બધો ઉલાવ્યો કરી નાખીએ એક વાર, પણ પરિસ્થિતિ કાંઈ એવી દેખાણી નહીં. 23મા વર્ષનું પત્ર છે, 128મા વર્ષનો પત્ર છે. જો ન કરે તો મોટી ઉથલ પાથલ થાય અને એમાં પોતાના પરિણામ પણ ખેંચાઈ જાય. એટલે એમાં અભિપ્રાય આત્મકલ્યાણનો બદલાયા વગર પ્રવૃત્તિમાં એડજસ્ટમેન્ટ કરવું પડે. અભિપ્રાયમાં એડજસ્ટમેન્ટ નહીં
એટલે વેદના આવે છે.
હા, પછી વેદના આવે જ ને, એડજસ્ટમેન્ટ કરવું પડે. એ જે એડજસ્ટમેન્ટ કરવું પડે છે એમાં સમય જાય છે, એ પોસાતો નથી, કેમ કે અભિપ્રાય વિરુદ્ધ પ્રવૃત્તિ છે.
જરૂર ક્યાંક અપેક્ષા રહી જાય છે, સંસારમાં અપેક્ષા રહી જાય છે, ક્યાંક
પડી જ છે. સંસાર સુખ નો અભિપ્રાય બદલ્યો જ નથી, વેદના એના વગર બદલાય જ નહીં. પૂરું તો આતરડી કકડે અંદર છે, અંદર થી આતરડી કકડે ન ચાલે, કેમ ચાલે? આતરડી માંથી ઉઠે એ વાત જુદી હોય છે, ઉપર ઈચ્છા થાય ઉપર ઉપર ની વાત જુદી છે. પણ જો જીવ કેવી રીતે ભૂલ કરે છે, એક બાજુ ધર્મ સાધન કરે, સત્સંગ સ્વાધ્યાય કરે, પૂજા ભક્તિ કરે, દયાદાન કરે, વ્રતાદિ વચખાન લીએ, ત્યાગ કરે, બધું જે કાંઈ કરે, ઘરે મારા પણ આવી મારા પણ એક મિનિટ ઉદ્ધ કરે, પુત્રાદિ સંપત્તિમાં જો એ ક્યાંથી પકડી છે ને, ઉપરદે પકડે છે ક્યાંથી, માણસ ગુસ્સો કરે ને એ બધા દેખાય, જુઓ કેવા પરિણામ ખરાબ થઈ ગયા. પણ છોકરાને ફોન પાડે એથી મોટો અપરાધ છે દેખાતો નથી. કુટુંબ પરિવારના સભ્યોમાં મારા પણ કરે છે એ એકદમ અધોગતિનું કારણ છે, ખબર નથી પડતી. કેમ કે એમાં મીઠાશ વેદાય છે ને એમાં પરિણામ બગડે છે એ નથી દેખાતું. ગુસ્સો થાય એમાં પરિણામ બગડે છે એમ દેખાય છે. ચારિત્ર મોહની અંદર પાપના પરિણામ થાય એ એટલા સ્થૂળ છે કે બધા પકડી શકે છે, અને લૌકિકમાં પણ એનો સ્વીકાર નથી કે આ કરવા જેવું છે. લૌકિકમાં ગુસ્સો નહીં કરવો, સહન કરી લેવું પણ ગુસ્સો નહીં કરવો એમ. મારા પણ કરે ને કેટલું બધું રાખે છે, આપણી સાથે કેવું રાખે છે, કેટલો બધો પ્રેમ છે. આ એને જે મારે છે આ જગ્યાએ જીવ માર ખાઈ જાય છે. ધર્મના ક્ષેત્રમાં જઈને ધર્મ સાધન કરે અને ઘરે આવી અને મારા પણ એટલું દ્રઢ કરી લે કે એને ખબર ન પડે કે હું ક્યાં કેટલું નુકસાન કરું છું, એ જ એને ખબર ન પડે. એક માણસ પ્રવૃત્તિ કરતો હતો ત્યારે પૈસા કમાવા પાછળ મોટો ભાગનો સમય જતો હતો, અને થોડો ઘણો સ્વાધ્યાયમાં પણ સમય કાઢે. પછી એમ વિચાર કર્યો કે આપણે નિવૃત્તિ લઈ લીધે, ધંધો કર્યો બંધ, ધંધો બંધ કર્યો એટલે વખત ઘણો રહ્યો. સ્વાધ્યાયના ટાઈમે તો સ્વાધ્યાય કરે પણ બાકીના સમયમાં શું કરે? કુટુંબને સરખી રીતે જાળવવું ને સંભાળવું. છોકરાઓ બરાબર ભણે છે કે નહીં, ન ભણતા હોય તો આપણે ભણાવી દઈએ, આપણે થોડુંક શીખવાડીએ, આપણે નવરા છીએ. એટલું દ્રઢ કરે, એટલું દ્રઢ કરે મારા પણ નિવૃત્તિ લઈને જુઓ કેટલું નુકસાન કરે. એના કરતા પ્રવૃત્તિમાં સારો હતો, ભલે સારું ત્યાં બજારમાં જઈને પાપ કરતો હતો, પણ આ તો પોતા પણ તો દ્રઢ નહોતો કરતો, એ ઉપયોગ તો નહોતો એનો, આ તો ગાયને ઉપયોગ થવા માંડ્યો. આ છોકરી બરાબર ભણતી નથી, ભણે તો એનું ભવિષ્ય ઉજળું થાય, સારા ઠેકાણે જાય, પરંતુ એને આ લંગર હાલતી હોય. ખબર ન પડે કે આ મોટું નુકસાન કેટલું છે.
ઉત્તરાદી સંપત્તિમાં જે પ્રકારે આ જીવને મોહ થાય છે તે પ્રકાર કેવળ નિરસ અને નિંદા યોગ્ય છે. એની તો હરખી નિંદા કરવા જેવી છે. આપણે ધંધાથી તો નિવૃત્તિ લઈ લીધી છે, સોમગઢમાં મકાન બાંધ્યું છે, સોમગઢ રહી ગયા છે, પરિવાર મોટો, લગ્ન પ્રસંગ હોય એટલે વળી પાછા ઉપડે. નિવૃત્તિ લેવાનું કારણ તો શું છે? શરીર પણ કામ કરતું ન હોય, ઉંમર થાય એટલે શરીર કામ કરતું અટકે. કાંઈ નહીં, આપણે નિવૃત્તિ લઈને સ્વામિગ્રહ બેસી જ આવે ત્યાં આપણે સ્વાધ્યાયને ધર્મ ધ્યાન ને નિવૃત્તિમાં કરશું. પણ એવું અંદરનો રસ કુટુંબ રસ એટલો ને એટલો પીડ્યો એટલે ત્યાં એકાદ લગ્ન નક્કી થાય એટલે ત્યાં જીંદે હે. કેમ ભાઈ, હવે તમારે તો નિવૃત્તિ લીધી છે ને અહીંયા શું તમારું કામ છે? તમારે કઈ કપડા દાગીના તો પહેરવા નથી? વસ્તામાં તો કઈ તો કઈ રહેતું નથી કે ભાઈ કપડા કપડા દાગીના પહેરવાથી નવા કપડા સીવડાવો અને દાગીના ઘડાવો આપણે લગ્નમાં પહેરશું. પણ મારા કુટુંબમાં લગ્ન છે, મારે બધા સંબંધીઓ આવે, સગાઓ આવે, વિવાહીઓ આવે, જમાઈઓ આવે, હું થઈ ગયું. બધું થોડો ઘણો સ્વાધ્યાય કર્યો હોય એક પ્રસંગ આવે જોવાનું, મને એટલું નુકસાન કરે કે વાત મૂકી દે. હા, વાત પણ હું કરો છો કીધું, તમે શું જરૂર છે ત્યાં જવાની? કઈ જવાનું ભાઈ, મારે મેં નિવૃત્તિ લીધી છે. મારી તબિયત તો હવે તમે જાણો છો સારી રહેતી નથી અવસ્થાને કારણે. મને જેટલો સમય છે એમાં મારે મારું આત્મકલ્યાણ કરવું. હવે આ બધું બાકી જિંદગી કર્યા પછી હવે શું છે? અહીંયા જઈને કામ પાછું કામ કરી શકે એવી પરિસ્થિતિ તો હોય નહીં. પણ બધા આવ્યા ભેગો, હું પણ આવ્યો હતો, બસ બધા આવ્યા ત્યારે હું પણ આવ્યો હતો ને બધાને મળ્યો, બધાને હળવા મળવાનું થયું, સંબંધ બધાનો આમ એવો રસ લઈ લે સંબંધનો. હા, એટલું નુકસાન કરે કાંઈ ખબર પડે, એટલું પોતાપણું દ્રઢ થઈ જાય એક પ્રસંગમાં, એટલું દ્રઢ થઈ જાય એ પોતાપણું મટાડો પરસેવો ઉતરી જાય. પછી બહુ આપઘાત કરવા જેવું લાગે, પોતાપણું મૂકવું ને આપઘાત કરવો કેટલું બળ પડે, ઝેર કેટલું કાચું છે ખબર ન પડે, ઝેર ઉતારવામાં પરસેવો ઉતરી જાય. એટલા માટે જ્ઞાનીઓએ જે યોજના કરી છે એ એવી યોજના કરી છે કે તું કુટુંબમાં રહીને કુટુંબથી જુદો પડી જાય. આ કોઈ મારા નથી, આ એકેય મારા નથી. લોકો ભલે મારા આખા તમારા છે એમ કે, મારા એકેય નથી. પછી તને સહજ ત્યાગ છે એ પરમાર્થનો હેતુભૂત થશે. મારા પણ રહીને ત્યાગ કરશે દમન થવાનું, તો કોઈ રીતે તારા પુરુષાર્થને ઉપાડવા નહીં દે, આત્મામાં અંતર્મુખ થવા જ નહીં દે. એ પુરુષાર્થ એવો પુરુષાર્થ જ નહીં થવા દે, તો પરિણતિ બંધાઈ જાય છે. રસ લે એટલે પરિણતિ બંધાઈ જાય છે. એ અંતર ભેદાય, પરિણતિ ભેદાય, ત્યારે અંતર ભેદાય ત્યારે વારો આવે. પુત્રાદી સંપત્તિમાં જે પ્રકારે આ જીવને મોહ થાય છે, મોહ થાય છે એટલે પોતાપણું થાય છે, કે આ મારા મારો કુટુંબ પરિવાર છે, તે પ્રકાર કેવળ નિરસને નિંદવાયોગ્ય છે. એની તો સરખી નિંદા કરવી જોઈએ. જીવ જો જરાય વિચાર કરે, થોડોક વિચાર કરે, તો સ્પષ્ટ દેખાય એવું છે કે કોઈની વિશે પુત્રપણું ભાવી આ જીવે માથું કર્યામાં મણા રાખી નથી. કોઈ એક જીવમાં આ મારો દીકરો છે એ એને ભાવ્યું, ભાવ્યું એટલે સારું લાગ્યું. ભાવી શબ્દ લીધો છે, માની શબ્દ નથી લીધો. માન્યતા તો એની અનાદિની છે જ, હવે તો એ પ્રસંગે એને મીઠું લાગે છે. શું મારો દીકરો છે, કેવો મજાનો છે, કેવો ગુણવાન છે, કેવો સમજણવાળો છે, કેવો હોશિયાર છે, શું કેવો ડાયો છે, કેવો કયાગ્રો છે, બધું કંઈક અંદર કેટલા કેટલા પડ્યા હોય. હે,
એ મીઠાસ જેલીએ છીએ. એમાં આ જીવે પોતાનું ખરાબ કરવામાં માથું, એટલે ખરાબ કરવામાં કસર રાખી નથી, મણા એટલે ખામી રાખી એટલું બધું ખરાબ કરી બેસે છે. આ વાત જીવને સમજાતી નથી. જાણે નોર્મલ પોઝિશનમાં બધા કરે છે, માટે હું કરું છું એમાં ખોટું છું. મારા પાડોશી એમ જ કરે છે, મારા સગા સંબંધીઓ પણ બધા એમ જ કરે છે, બધા કુટુંબીઓ એવું જ કરે છે. આપણે એમ કરીએ એમાં કઈ ખોટું શું કર્યું? બહુ જ નોર્મલ લાગે છે. નાની કહે છે કે તને આ કેટલો મોટો અપરાધ છે એ તને ખબર પડતી નથી. જે સંસાર તને ભાવે છે, મીઠો લાગે છે, એ સંસારમાંથી તું નીકળીશ કેવી રીતે? કે નીકળી જ ન શકે તું, કેમ કે તને ઠીક લાગે છે. એટલે એક વાત એવી લીધી હતી, હમણાં 195માં પત્ર લીધો હતો ત્યાં સ્વાધ્યાયમાં, કે વેદના નથી આવતી એનો અર્થ શું, એનો બીજો અર્થ શું? બીજો અર્થ કે એને હજી સંસારમાં રહેવું છે, એ છે ખરી ભ્રમણ એને કરવું છે, એ એનો બીજો અર્થ છે. એટલે કરવું છે એટલે શું? કે પરિભ્રમણ વાલું છે. જો પરિભ્રમણ વાલું ન લાગ્યું હોય તો એની વેદના એવા વગર રહે નહીં, એવું દુઃખદાયક છે. પણ એવું દુઃખદાયક હોવા છતાં એ વાલું કરે છે, વાલું કરે છે તો પરિભ્રમણ થવાનું. માટે વેદના નથી આવતી એનો અર્થ કે તને પરિભ્રમણ હજી વાલું છે. એ વાલું છે તો ક્યાંથી મટવાનો હતો? એવી મતિ એવી ગતિ, પરિભ્રમણની મતિ છે તો પરિભ્રમણની ગતિ થવાની તારી ચાલ ગતિ. કોઈને વિશે પુત્રપણું ભાવી આ જીવે માથું કર્યામાં મળા રાખી નથી, અને કોઈને વિશે પિતાપણું માનીને પણ તેમ જ કર્યું છે. એક તો પુત્રપણું ને, કોઈને કોઈ કુટુંબના કોઈ એક સભ્ય પ્રત્યે પણ પોતાપણાની લાગણી, એટલે અધોગતિનો સીધો જ ડાયરેક્ટ રસ્તો. અને કોઈ જીવ હજુ સુધી તો પિતા પુત્રો થઈ શક્યા દીઠા નથી. એ તો એક ટેમ્પરરી તમને રોલ મળ્યો છે, ખરેખર એવું કઈ છે નાટકનો એક પાત્ર ભજવવાની વાત છે. સાચું નથી નાટક છે તે સાચું નથી, તો સાચું મને લઈ ગયો. કેમ કે જે પિતા પણે કે દાદા પણે ગુજરી જાય, પુત્ર પણે આવે પાછો, દીકરાના દીકરા તરીકે આવે, દીકરાને વહુના પેટમાં આવે. આની કોઈ દાદો ગુજરી જાય ને આવે દીકરાને વહુના પેટમાં, હા બાપનો બાપ હોય ને દીકરાનો દીકરો થાય. હે સુવેન્દ્ર કહો સાચું હું આમાં કયો સમય સાચો કયો દિન? આત્મા છે, બધા જીવ છે. પોતે કલ્પના કરીને આ જીવ અધોગતિમાં પોતે જાય છે, અપરાધ કરે છે મોટો. સૌ કહેતા આવે છે કે આનો આ પુત્ર ને આનો આ પિતા, પણ વિચારતા આ વાત કોઈ પણ કાળે ન બની શકે તેવી સ્પષ્ટ લાગે છે. બની જ ન શકે, કોઈ આત્મા પિતા પુત્ર કેવી રીતે બને? એ એક સ્વતંત્ર આત્મા છે, અનંત શક્તિનો ધણી છે. તું એક આત્મા છો એના જેવું, અનંત શક્તિનો ધણી છે. પિતા પુત્રની કલ્પના કરી ગયાથી તે ઠીક છે, બહારમાં સંસારનો એક રોલ આવી ગયો, તો અંદરમાં સાચી વસ્તુનો ખ્યાલ રાખવાનો હોય કે નહીં એ ભૂલીને સાચું માની લેવાનું.
કેટલું મુખ્ય છે બહારનું. અંદરની વસ્તુ સાચી છે, એ નથી દેખાતી, ના બહારની વસ્તુ સાચી છે.
ખોટું છે સાચું લાગે છે, સાચું છે દેખાતું નથી. ખોટું છે ખરેખર સાચું લાગે છે, સાચું છે દેખાતું નથી. અંધારા માંગીએ પછી તો દુર્ગતિ થાય, તો એમાં શું નવાય છે? દુર્ગતિ પરિભ્રમણ દેખાય ને તો આંખ ઉગડી જાય, તો આંખ ઉગડી જાય કે નહીં નહીં નહીં, કોઈ ભોગવે કોઈ કિંમતે, આમ ન થાય આમ ન થાય, આવું નુકસાન ન કરાય.
અસંગી હોવા છતાં પણ સંગ કેવા કરે,
ચક્કર ચાલુ રહે. બસ ઉલટો અભિપ્રાય